તારીખ 27/1/1989, પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 83 અને 84 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 74.
સ્વાનુભવ થવા માટે યથાર્થ પૂર્વ ભૂમિકા કેવી હોય, સંક્ષિપ્તમાં અહીંયા એ વિશે ચાલ્યો છે. અંતરના ઊંડાણમાંથી રુચિ અને લગ્ન લાગવી જોઈએ. ઉપર ઉપરથી આત્મહિત કરવાની ઈચ્છા થાય છે, જેનો બાહ્ય દેખાવ ડ્રોઈંગ સુધી ન થાય છે. એ પ્રશ્ન થવા યોગ્ય છે કે જે રાજપાટ કુટુંબ પરિવાર બધું છોડે થોડું ઉપર ઉપરથી, પણ એ સંભવ છે. એ વિષય તો જીવે કોઈના માટે કોઈ જીવ માટે વિચારવા યોગ્ય નથી. બીજા જીવને ઉપર ઉપરની ભાવના છે કે અંદરના ઊંડાણની ભાવના છે, એ પોતાએ ચિંતા કરવાની આવશ્યકતા નથી. વાત તો પોતા માટે છે. અંતરના ઊંડાણમાંથી રુચિ થાય અને લગ્ન લાગે તો એને કોઈને પૂછવા જવું પડતું નથી કે મને લગ્ન લાગે છે કે નહીં, મને રુચિ થઈ છે કે નહીં. આ કોઈને પૂછવા જવું પડતું નથી. શ્રીમદજી પૂર્વ ભૂમિકામાં 23મા વર્ષમાં ક્યાંક ક્યાંક પત્ર આવે છે કે એક તુહી તુહી એમ આત્મા પોકારે છે. એટલે શું કે આખું જગત ગૌણ થઈ જાય છે, બધા કામ જગતના સંયોગના, જગતમાં તો બીજા શું પણ પોતાને પોતાના સંયોગના કામ હોય છે, એ બધા એટલા ગૌણ થાય છે કે એની ઉપેક્ષામાં જેમ થવાનું હોય એમ થાવ. સમયસારમાં એક ગાથા આવે છે, છેડાવવા ભેદાવવા અન્ય કોઈ લઈ જાવવા પણ પરિગ્રહ મારો નથી. અરે ચારિત્રનો વિષય નથી. નેત્ર એમ કે તો ચારિત્ર ગુણમાં જાય ને એટલું બધું તો અહીંયા ઘણા ભૂલ કરે છે. કેટલીક વાતો ચારિત્રની છે ને મારે શ્રદ્ધા કરવી છે માટે મને લાગુ પડતી નથી એમ વિચારીને કોઈ મૂળ વાતથી દૂર થઈ જાય છે. એને ઘણો લોભ છે, ત્યારે તો એને ત્યાં જઈને છળ પકડ્યો. તત્વજ્ઞાનને આદ લીએ ત્યારે તો મોટો છળ થઈ જાય. પણ જે ધર્માત્માઓ સ્વાનુભવને પ્રાપ્ત થયા એણે પોતાના અનુભવની વાત પ્રસિદ્ધ કરી કે અંતરના ઊંડાણમાંથી રુચિ અને લગ્ન લાગવી જોઈએ. સહેજે સહેજે એ કોઈ પરાણી કરવાની ચીજ નથી. પોતાની જરૂરત લાગે તો પોતે તૈયાર થાય, જરૂરત ન લાગે તો પરાણે કઈ થઈ શકે એવી ચીજ નથી. અહીંયા તો પર્યાયમાં ઉભા થતા લક્ષણો પ્રસિદ્ધ કર્યા છે. પોતે મેળવણી કરે એટલા માટે કે મારા પરિણમનમાં આવા લક્ષણો ઉભા થયા હોય તો મને સ્વાનુભવની નજીકતા છે, નહીતર હું સ્વાનુભવથી દૂર છું. એ રીતે વિચારી શકે, સમજી શકે. પણ એ અનિવાર્ય છે, રુચિ અને લગ્નનો જે લક્ષણ છે એ મોક્ષની ભૂમિકામાં સ્વાનુભવ પહેલા થાય તો જ અનુભવ થાય, અને થાય તો અનુભવ થયા વિના રહે જ નહીં. બે વાત પણ ભેગી છે ને, જો શબ્દ વાપરો છે કે અનુભવ થયા વિના રહે જ નહીં, અને એ વિના અનુભવ થાય એવું પણ કદી બને જ નહીં. એ પણ જે છે એને સમય સાથે સંબંધ નથી કે ઘણા સમય સુધી તત્વજ્ઞાન કે બાહ્ય ત્યાગ કે ગમે તે પ્રકારની ક્રિયાઓ થઈ માટે કોઈ ઘણા વખત થવા માટે ઘણો વખત દ્રઢતાને લાવે છે એવો નિયમ નથી. ઘણો વખત થાય માટે દ્રઢતા આવે એવો પણ કોઈ નિયમ નથી. પણ થોડો કાળ પણ ઉગ્રતા આવવી જોઈએ. જો આત્માને લક્ષે રુચિની વાત લીધી છે, રુચિનું સ્પષ્ટીકરણ કરીએ તો રુચિનું સ્પષ્ટીકરણ એવું છે કે યથાર્થ રુચિમાં સ્વભાવની અથવા આત્માની યથાર્થ રુચિમાં તેના વિના ચાલે નહીં. સંક્ષેપમાં લઈએ તો ચાલે નહીં, મને નહીં ચાલે. એમ કોઈ માણસ એમ કહે છે કે હું આમ નહીં થાય તો જીવી શકીશ નહીં, એમ મારા સ્વરૂપનો મને પ્રત્યક્ષ અનુભવ નહીં થાય અથવા મારા સ્વરૂપનો મને વિયોગ રહેશે તો મારા પરમાત્મા પદથી હું દૂર નહીં રહી શકું, મને ચાલશે નહીં. મારા સ્વાનુભવ વિના, અભેદ અનુભવ વિના મને ચાલશે. એવા પ્રકારની જે પરિસ્થિતિ એની રુચિ કહે છે, અને શીઘ્ર એ અનુભવને પ્રાપ્ત કરવા માટે ઉત્સુકતા વર્તે એને લગ્ની કહે છે. એ હોવી જોઈએ, એ થવું ઘટે છે એ વિના અથવા એટલા આદર વિના, એ વિના અથવા એટલા આદર વિના પરમાત્માની પર્યાયમાં પધરામણી થતી નથી. એમ રાજાને બોલાવે તો રાજાને યોગ્ય આદર આપે કે નહીં, વૈવાહીને બોલાવે તો વૈવાહીને યોગ્ય આદર આપે છે. હા, લગ્નની પત્રિકા લખે છે કે નહીં, પત્રિકા તો 200-500 હજાર જેને જેટલો સંબંધ હોય એટલી છપાવે. પણ જેને બોલાવવાના જરૂરી લાગે એને એ સિવાય પત્રો લખવા પડે, તાર કરવા પડે, ટેલિફોન કરવાના થાય, બધું થાય કે ન થાય, અને ન થાય તો પેલા ન પણ આવે. પછી એમ કહો કે મેં તમને આમંત્રણ મોકલ્યું ને કેમ ન આવ્યા, ના ભલે ગંભીર માણસ હોય તો બોલે નહીં, ઠીક છે નથી આવવાનું અમારાથી, એમ કે શું કહે અમારાથી નથી, એમ ન કહે કે તમારું આમંત્રણ સમજવા જેવું હતું. ત્યાં તો ભૂલ થાય કે ભાઈ એને ભૂલ કરી, આપણો સંબંધ એવો છે કે તે જઈને ઉભા રહેવું જોઈએ, અહીંયા એવું નહીં થાય. અહીંયા તો ભલે પરમાત્મા અનંત કરુણાનંદ છે તો પણ એ કરુણા, અનંત કરુણા પણ આટલી અપેક્ષિત છે એમ સમજવું. કારણ વગર કાર્ય થાય નહીં, જેટલું કારણ આપે એના અનુપાતમાં કાર્ય થાય, ન ઓછું થાય ન વધારે થાય. જો આત્માના લક્ષ્ય છ માસ આવી રુચિ અને લગ્ન સહિતની વાત છે, એટલે એ પહેલી વાત નથી. આવી રુચિ અને લગ્ન સહિત હવે એક ત્રીજો શબ્દ લીધો છે, યથાર્થ ધૂન. ધૂનની અંદર બીજી વાત વિક્ષેપ કરી શકતી નથી, એનું બળ બતાવે છે એ વખતના પરિણામનું, કે એવી ધૂન લાગેલી હોય છે કે જાણી જી ઉદયમાંથી બધે હટી ગયો હોય, ખસી ગયો હોય, એવી ધૂન લાગેલી હોય છે. અને તે આત્માના લક્ષ્ય એટલે યથાર્થ છે. આત્માના લક્ષ્ય છે તે યથાર્થ છે, લક્ષ્યમાં આત્મા છે, એની ધૂન ચડી છે. તો એને વધુમાં વધુ છ માસમાં સ્વાનુભવ, આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં, એટલે કે છ મહિનામાં એના જન્મ મરણનો નાશ થયા વિના રહે નહીં. અનંતકાળના વિપરીત સંસ્કાર છે, અનંતકાળ પોતે ઊંધી દિશામાં વર્તો છે, ચાલ્યો છે, લાખો ગાવ દૂર ગયો છે, પણ રુચિ અને લગ્ન લાગે તો બહુ નજીક આવતા એને વાર લાગતી નથી, અને ધૂમ ચડે તો અભેદ અનુભવ થતાં પણ વાર લાગતી નથી. કેમ કે અનંતકાળમાં છ મહિના શું, એ તો કાંઈ નથી, છ મહિના તો કાંઈ નથી. આ પહેલા ગુંઠાણાની વાત છે, પહેલા ગુંઠાણે આટલી તૈયારી કરે તો ચોથા ગુંઠાણે સીધો આવે. સ્વાનુભવ ચોથું ગુણસ્થાન છે, બીજું ને ત્રીજું ઉતરવા માટેનું હોય છે, ચડવા માટેનું હોતું નથી, એટલે પહેલેથી સીધો ચોથે આવે. આવે તો ચોથે આવે એટલે એના અનંત જન્મ મરણ ખલાસ થાય. એક જ પહેલી સેકન્ડે, સ્વાનુભવની પહેલી સેકન્ડમાં અનંત જન્મ મરણનો નાશ છે, એટલી શક્તિ છે આત્માની. દેખાય પોતાને તો દેખાય જ, ચૈતન્યનો ચમત્કાર છે, દેખાયા વિના પોતાને રહે નહીં, જરૂર દેખાય. અનંત જન્મ મરણ તૂટે એને ખબર ન પડે એવી વાત કઈ ના હોય, જરૂર ખબર પડે, ચોક્કસ ખબર પડે. એટલે તો એ વખતે એક બીજી વાત કરવામાં આવે છે કે અનંતકાળમાં અનુભવ ન થયો હોય એવા અપૂર્વ આનંદનો અનુભવ પ્રદેશે પ્રદેશે છે એ વખતે વેદાય છે, ભોગવાય છે, અનુભવાય છે, એટલે ખબર પડ્યા વિના રહેતી નથી. દસ ઇંચ પાણી એક કલાકમાં ખાબકવાનું હોય, ખાંબેલાની ધારે વરસવાનો હોય, તો એક બે કલાક પહેલા તો હવા ઠંડી થઈ જાય. કેવો બળબળ પણ ના હોય ને તો એરકન્ડિશન જેવી ઠંડી હવા ચાલુ થાય, નવાઈ લાગે કે આવા ઉનાળામાં હા બે મહિનાની 15મી તારીખ હાલે છે ને, આ શું ફેરફાર થઈ જાય એમ. રુચિને લગ્નમાંથી ફેરફાર થાય છે. બીજું નિરસ લાગે, બીજુંમાં કઈ ખાલી લાગે, શૂન્ય લાગે, મારાથી બધું ખાલી છે, આખું જગત પડ્યું છે, વિધવિધ વૈભવોથી ભરેલું છે આખું જગત છે, એમાં પાંચ ઇન્દ્રિયના વિધવિધ વૈભવથી સારી રીતે ભરેલું આખું જગત હોવા છતાં મારા માટે એ શૂન્ય છે અને ખાલી છે, કેમ કે હું ક્યાંય નથી, એમાં એ મારામાં ક્યાંય નથી, ખાલી ખાલી લાગે. જીવ મિથ્યાત્વ અવસ્થામાં ભર્યું ભર્યું લાગે છે. અમેરિકા રહેતો હોય ને એમ થાય કે આપણને હિન્દુસ્તાનમાં નથી રહેવું, અહીંયા આવું જોવાનું મળે, મુંબઈમાં રહેતો હોય ને અહીંયા ગામડામાં રહેવું ન ગમે, ભર્યું ભર્યું લાગે. એને કાંઈ લેવા દેવા ખરી? એને તો રહેવાની આઠ બાય આઠની ઓડી માંડ હોય તો કે ના મુંબઈમાં રહેવું છે, મારે બહાર નથી જવાનું, બીજું એનું કાંઈ હોય નહીં. અને હાડ હાડને હેરાન થતો હોય તો મારે છોડવું નથી, કે એને એ બધું ભર્યું ભર્યું લાગે છે. આ હા, કેવું સરસ, આ હા, આપણે કેવું સરસ, અહીંયા આપણે રહીએ, આપણે અહીંયા રહીએ, તું ક્યાં રહેશો એ તને ખબર નથી. એ આ પરિસ્થિતિમાં ખાલી ખાલી લાગે છે, શૂન્ય લાગે છે, એટલે એ નિરસ થઈ જાય છે. હા, એ તો અનુભવમાં આગળ તો એવું જ છે, એવું કિંમત વગરનું લાગે, જેની કિંમત આંકે છે લોકો એની અહીંયા કિંમત પહેલા ચાલી જાય છે. આ નિર્ણયમાં આ જ ફેર છે ને, નિર્ણયમાં આ જ ફેર છે મોટો. પણ અનંતકાળના દુઃખ મટવા માટે છ મહિના પણ ન જ લાગે એ માર્ગની સગવડતા સુંદરતા કેટલી ગણવી, એ માર્ગની સગવડતા કેટલી ને સુંદરતા કેટલી, કે અનંતકાળના અંધારા અજ્ઞાનના ને મિથ્યાત્મના ઉલેચવા માટે છ મહિના તારે જરૂર નથી. તો રેજ થયા વિના રે જ નહીં, તો આત્માનો અનુભવ થયા વિના રે જ નહીં. શંકાને સ્થાન નથી, થશે કદાચ કોઈને, થશે કદાચ કોઈને નહીં થાય, જેના ભાગશે પામશે એવું કાંઈ નથી. એક પણ અપવાદ ખાતર એવો દાખલો બનતો નથી કે એક પણ જીવ એમાંથી નિષ્ફળ જાય. આ પરિસ્થિતિએ આવ્યા પછી કોઈ એક જીવ પણ નિષ્ફળ જાય એ ભૂતકાળમાં અનંત જીવોમાંથી કોઈને બન્યું નથી, ભવિષ્યના અનંતમાંથી કોઈને બનશે નહીં. એટલે મજબૂત હકીકત છે. આ સમજીને એ વિષયમાં ખ્યાલમાં આવવો જોઈએ કે તો પછી આપણાથી ન થાય એ વાત રહેતી નથી, આપણને નહીં થાય એ વાત રહેતી નથી, અને છ મહિનાનું કામ હોય તો આપણા માટે સમય નથી એ વાત પણ રહેતી નથી. હવે મારે મારું હિત કરવું છે કે નથી કરવું, અંતરના ઊંડાણમાં જોઈને આત્માને એ પૂછી લેવું, આત્માને તપાસી લેવું, બસ આથી વધારે કાંઈ નથી. આની અંદર સીધો સાદો માર્ગ છે, બીજું કાંઈ આવડે ના આવડે, સમજાય ન સમજાય, આટલું એક સમજાય તો એને પ્રયોજનભૂત સમજાય ગયું છે. ભગવાનની આજ્ઞા ઉપર પગ દઈને ચાલે છે, એમ છે. જીનેશ્વરની આ આજ્ઞા છે અને જીનેશ્વરની આજ્ઞા ઉપર પગ દઈને ચાલે છે, એવી વાત છે. એટલે બહુ મોટો અપરાધ ગણવામાં આવ્યો છે એને, અને એનું ફળ નિગોદ ગણવામાં આવ્યું છે. અજ્ઞાનનું ફળ તો કે નિગોદ. એટલે વિષય ગંભીર છે, વિષય વાસ્તવિક ગુણો છે, કલ્પનાથી કોઈ કામ થતું. આ વાસ્તવિકતામાં આવે, પોતાનો સ્વભાવ રૂચે, એની પ્રાપ્તિની લગ્નની ધૂન ચડે, એની વાસ્તવિકતા છે પૂર્વ ભૂમિકાની, એ વાસ્તવિકતામાં આવ્યા વિના બાકી બધું થોથે થોથા છે, બીજું કાંઈ નથી. બીજું શું થાય એમાં, જેને જેને લગ્ન લાગે એ કામ કરશે અને એનું ફળ મળશે. હા, એ તો અજ્ઞાનથી ભૂલથી એમ છે કે એને મૂળ આજ્ઞા જાણી નથી, એટલે આ પ્રકારના ક્રિયાઓ કરતા જે પુણ્ય બંધાય એને ધર્મ માનીને એને જીનેશ્વરની આજ્ઞા માની, એથી કાંઈ અજ્ઞાનથી કોઈ ઝેર ખાય, અજાણપણે ઝેર ખાય એટલે મરે નહીં એવું કાંઈ થોડું છે, જાણીને ખાય કે અજાણે ખાય, ઝેર ખાય તો મરવાનું છે, સીધી વાત છે. એટલે જરા ઉગ્રતા આવવી જરૂરી છે. આજે રુચિ લગ્નની વાત, ધૂનની વાત કરે છે, ત્રણ શબ્દ લીધા છે અહીંયા, એટલા માટે લીધા છે કે જે તાણાવાણા છે ને વીખી નાખવું છે. અને ભલે તાણાવાણામાં આવ્યું હોય, એક બરાબર વાસ્તવિક સમજણથી રુચિથી સ્વભાવને કે જરૂરત લાગી સ્વભાવ પ્રાપ્તિની, પછી પાછા વળવામાં બહુ વાર નથી લાગતી. પહેલું કઠણ પડે, જૂના સંસ્કાર તોડવામાં પહેલું કઠણ પડે એમ લાગે કે થોડું કઠણ છે, પણ એ થોડીક વાર છે, પછી તો બહુ રસ્તો મોકળો થઈ જાય છે, પ્રતિબંધક ભાવો ઊભા થતા નથી, એટલે બહુ નડતર નથી જીવને, પોતાના પરિણામનું નડતર ઓછું થઈ જાય છે, મળે છે પોતાના પરિણામ મળે છે. અનાદિનો અંધકાર હોય, પ્રકાશ થતા જતા કેટલી વાર લાગે, એમ જ્ઞાનમાં સામર્થ્ય ગણો છે. સાચી સમજણમાં, યથાર્થ સમજણમાં ઘણી શક્તિ છે. ભલે અનાદિના ઊંધા સંસ્કાર છે, પણ છતાંય એને ટાળવા માટે જ્ઞાન ઘણું સમર્થ છે, અથવા આત્માની શક્તિઓમાં ઘણું સામર્થ છે. કોઈ ગભરાવાની કે મૂંઝાવવાની જરાય જરૂર નથી. એક કૃત નિશ્ચય, એક એને કેડ બાંધવી જોઈએ કે મારે મારું નિત કરી જ લેવું છે. કોઈ પણ ભોગે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બારમાં ગમે તે હો, મારે મારું હિત કરી લેવું છે, એના માટે એને દ્રઢ નિશ્ચય, કૃત નિશ્ચય થઈ જવું જોઈએ. પછી સહેલું છે, અઘરું ત્યાં સુધી છે, આ નિશ્ચય ન થાય ત્યાં સુધી, પછી અઘરું નથી. પછી તો બધા જે પ્રતિબંધક ભાવો છે એ ઊભા જ નથી થતા, એવું નિર્ણય બળ કામ કરે છે, બીજા ભાવો ઉભા નથી થતા. વાસ્તવિકતા સમજાવવાનો અર્થ એ છે કે લાભ કેટલો છે એની વાસ્તવિકતા સમજાવવી જોઈએ, નહીતર નુકસાન કેટલું છે એની વાસ્તવિકતા સમજાવવી જોઈએ. બસ ઉપર ઉપરથી સમજાય એમ નહીં, એ વાસ્તવિકપણે સમજાય તો એ સ્વાભાવિક વાત છે કે પરિણામ, રસ્તો બદલે છે, આત્મા કરવટ બદલે છે, પડખું ફરી જાય છે અને એનો સંસાર 6 મહિના પહેલા તૂટી જાય છે, તૂટા વગર એને. ચોર્યાશી ભેદ જ્ઞાન નો વિષય લીધો છે, ભેદ જ્ઞાન કરાવે છે આ બોલમાંથી કે શરીર શરીરનું કામ કરે છે ને આત્મા આત્માનું. આખો દિવસ જેની પ્રયોજનમાંથી જીવ નવરો થતો નથી, શું થાય છે, જેની પ્રયોજનમાંથી જીવ શરીરની પ્રયોજન ગણે છે, ખાવું પીવું માનવું અનુકૂળતા શરીરને, એટલી બધી કે વાતે વાતે એ લક્ષ્ય જ બધું કાર્ય થાય. એને એમ કહે છે કે ભાઈ, તારા શરીરમાં અનંત પરમાણુ છે, આ શરીરનો પિંડલો છે એમાં અનંત પરમાણુ છે, પ્રત્યેક પરમાણુ એના સ્વસમય અનુસાર સ્વકાળ અનુસાર સ્વતંત્ર કામ કરે છે, તારી ઈચ્છા પ્રમાણે એક પરમાણુ કામ કરતો નથી. અનંતતા તો કરે જ છે ના, પણ એક પરમાણુ પણ તારી ઈચ્છા પ્રમાણે કામ કરતો નથી, શરીર શરીરનું કામ કરે છે અને આત્મા આત્માનું કામ કરે છે. બેના પોતપોતાના કામ કરવાના ધર્મ છે, કોઈનું કામ કોઈ કરે એવો કોઈની અંદર ધર્મ નથી, યોગ્યતા નથી, કોઈ શક્તિ નથી. શરીર શરીરનું કામ કરે છે અને આત્મા આત્માનું, બંને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. બંને કામ પછી જ્ઞાની અજ્ઞાની માટેનો સવાલ નથી, આ તો પદાર્થનું વિજ્ઞાન છે. કોઈ પણ જીવ હો, શરીરનું કામ શરીરના પરમાણુ કરે છે, આત્માનું કામ આત્મા કરે છે. જીવનું કામ પરમાણુ કરતા નથી, પરમાણુનું કામ જીવ કરતો નથી. એટલી વાત છે કે આ જીવે પોતાનું મૂળ સ્વરૂપ નહીં જાણેલું હોવાથી અજાણપણે જેવો અંદરમાં પૂર્વકર્મનો ઉદય હોય છે એના પરિણામ ત્યાં અનુસરવા લાગે છે. આ સહજ થઈ ગઈ છે પરિસ્થિતિ, એટલે બહુભાગ જીવોને પૂર્વકર્મ અનુસાર ઉદય ભાવો હોય છે. પછી સ્વતંત્ર હોવાથી કોઈ વાર ઉદય સાધારણ હોય અને પોતે પરિણામ તીવ્ર કરી બેસે છે, કોઈ વાર ઉદય તીવ્ર હોય અને પોતે પરિણામ ઓછી ડિગ્રીના પણ કરે છે, અને એ એની સ્વતંત્રતાને પ્રસિદ્ધ કરે છે. પણ બહુભાગ અનુસરવો, આત્માને ન અનુસરે, જાગ્રત થઈને સ્વ સ્વરૂપને અંતરંગમાં ન અનુસરે તો એ ઉદયને અનુસરશે અને ઓછા વત્તા પ્રમાણમાં અનુસરીને નવા કર્મને પાછો બાંધશે, પાછો પૂર્વકર્મનો ઉદય આવશે એને અનુસરશે, વળી નવા કર્મ બાંધશે. હવે કર્મ દેખાતા નથી એટલે કોઈ બુદ્ધિપૂર્વકનો ત્યાં પ્રયત્ન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ તો એક જીવને સહેજે સહેજે વિભાવ કેમ થઈ આવે છે એનું જ્ઞાન કરાયું છે, કોઈ બુદ્ધિનો વિષય નથી. કેમકે કયા પર કર્મના પરમાણુનો કાળ પાકે અને એક સેકન્ડ પછી કયા પરમાણુ ઉદયમાં આવે એ તો કોઈ છદ્મસ્થનો વિષય નથી, કેવલ જ્ઞાન સિવાય કોઈ વિષય નથી. પણ આ વાત સમજી શકાય એમ છે કે શરીરના પરમાણુ સ્વતંત્ર કામ કરે છે, આત્મા એમાં કામ નથી કરી શકતો એ સમજી શકશે. કેમ કે એનું શરીર એની ઈચ્છા પ્રમાણે કામ કરતું જોવામાં આવતું નથી પ્રત્યક્ષપણે. પ્રત્યક્ષપણે શરીર ઈચ્છા અનુસાર કામ કરે છે એમ જોવામાં આવતું નથી. કોઈને માંદગી જોતી નથી, કોઈને વૃદ્ધાવસ્થા જોતી નથી, અને બીજી પણ ઘણી અવસ્થાઓ થાય છે. બંને ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર છે. શરીરનું પરિણમન જે વખતે જે રીતે થવાનું હોય તે તેના પોતાથી જ થાય છે, એમાં માણસના હાથની વાત ક્યાં છે? મોટા મોટા એક્સિડન્ટ થાય છે હમણાં હમણાં રશિયામાં ભૂકંપ થયા, માણસ શું કરે? કંઈક મરી ગયા, કંઈક ઘાયલ થયા, કોઈની ઈચ્છા છે કંઈ? પણ શરીર શરીરનું કામ કરશે, પરમાણુ પરમાણુનું કામ કરશે, જીવ જીવનું કામ કરશે, કોઈ કોઈની તાબેદારીથી ચાલવાના નથી. છોડાવવા માટે આ બધી વાત છે, સવળો એકડો કરવાની વાત છે, ઊંધો થઈ ગયો હોય તો સવળો કરવો. એટલે તો પ્રસંગે પ્રસંગે ઉદય ઉદય જાગૃતિની શા માટે વાત છે. શ્રીપદજી લખે છે કે દીર્ઘકાળ સુધી સત્સંગને ઉપાસેલો હોય અને કાંઈક પરિણામ સત્સંગને યોગ્ય થયા હોય, એમાં અલ્પકાળ એક અઠવાડિયું કુસંગ કરે ને તો સાફ થઈ જાય. દીર્ઘકાળ સુધી ઉપાસેલો એવો સત્સંગ બહુ અલ્પકાળમાં ખતમ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. તો અહીંયા આ જીવ 24 કલાકમાંથી દીર્ઘકાળ તો અસત્સંગ કરે છે, અલ્પકાળ સત્સંગ સત્શાસ્ત્ર આદિ અલ્પકાળ ચાલે છે. તોલો એકડો ઊંધો જ ઘૂંટાયા કરે છે. શરીર ની સાથે એકત્વના પરિણામમાં ઊંધો એકડો ઘૂંટાયા જ કરે છે, ચાલુ જ છે હજી. એમ કે છે કે કોઈ ધર્માત્માના ચરણમાં સુદીર્ઘ કાળ પર્યંત ઉપાસેલો એવો સત્સંગ કુસંગ એક અલ્પકાળ કુસંગ કરે છે, ખલાસ થઈ જાય. તો અહીંયા તો સત્સંગ થોડો અને કુસંગ જાજો કેટલી પત્તો લાગે. અને પછી એમ કે આટલા વર્ષથી કરીએ છીએ, પણ આટલા વર્ષથી શું કર્યું? પરલક્ષી વિશેષ વિચાર જીવને આ વિશે વિચારતા પણ પરલક્ષી થાય છે. સમજણ અને જ્ઞાન પણ જીવ પરલક્ષી કરે છે, અને એ બહુ મોટી વિટંબણા છે જ્ઞાનના રસ્તે ચાલવામાં. એ જીવ પરલક્ષી વિચારે છે. બહુ મહત્વનો વિષય છે, અને ખાસ કરીને સ્વાધ્યાયનો તો એક પાયાનો ડિસિપ્લિનનો શિસ્તનો વિષય થઈ જવો જોઈએ કે મારે આ મારો સ્વાધ્યાય મારા લક્ષ્ય જ કરવો છે, કોઈને નજરમાં નાખીને રાખીને કરવો નથી. બસ આ તો એને એક ગાંઠ વાળીને બેસવા જેવી વાત છે. જેમ કે ભાઈ આપણે સ્વાધ્યાયમાં બેસવું હોય તો પણોઠી વાળાને બેસવું જોઈએ, કાંઈ લાંબા પગ કરીને ન બેસાય. એમ આ એક ગાંઠ વાળીને બેસવા જેવી વાત છે. મારે મારા માટે, હું મારા માટે આવું છું, મારા લક્ષ્ય મારા માટે જ કરવું છે, કોઈનું લક્ષ્ય કરવું નથી. કોઈ દ્રષ્ટાંતની વાત આવે, કોઈક સમજવા માટે, પોતાને સમજવા માટે એટલે પોતાના લક્ષ્ય સમજવા માટે કોઈનું દ્રષ્ટાંત લેવું પડે તો પણ વાત પોતાના માટે પોતાના લક્ષ્ય જ રહેવી જોઈએ. નહીતર વિકૃતિ, સમજણની વિકૃતિ વધે, સમજણમાંથી કોઈ સારું ફળ ન આવે, ઉલટું ફળ વિપરીત ફળ વધારે આવે એમાંથી. બિલકુલ આંખ જ વીચી જોઈએ, સર્વથા એ ચક્ષુ બંધ કરી દેવું. ઠીક, બીજાની સામે જોવાનું ચક્ષુ આંખ સર્વથા બંધ કરી દેવી. શરીરનું પરિણમન જે વખતે જે રીતે થવાનું હોય તે તેના પોતાથી થાય છે, એમાં કોઈ માણસના હાથની વાત નથી. પછી ગમે એવો સમર્થ ગણાતો હોય તો પણ એના હાથની વાત નથી. અરે ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈના હાથની વાત નથી. આ દિવ્ય ધ્વનિ થાય એ જૈન પરમેશ્વરના હાથની વાત નથી. છેલ્લા અંતિમ તીર્થાદિનાથ ભગવાન મહાવીર સ્વામીની 66 દિવસ સુધી વાણી ન ચાલુ થઈ, દિવ્ય ધ્વનિ ચાલુ નહોતી થઈ. કેવળ જ્ઞાની છે એટલે વિતરાગી છે, ઈચ્છા રહિત થયા છે એટલે વાણી કરવાની ઈચ્છા નથી. કેવળ જ્ઞાન થયા પછી સમૂહ શરણ રચ્યા પછી વાણી ચાલુ થાય સભા ભરાઈને, એ સભા ભરાઈ ગઈ. સામાન્ય રીતે કુદરતી રીતે તો વાણી ચાલુ થવી જોઈતી હતી, પણ 66 દિવસ સુધી બધા એમને બહેર્યા. ઇન્દ્રને અવધિ જ્ઞાન હોય છે અને વિકલ્પ થયો કે ચાલુ છે શું, આ કુદરતી તો આમ હોય, આ અકુદરતી શું થઈ રહ્યું છે, કાંઈ સમજાતું નથી. આટલા આટલા દિવસો સુધી બધા કાપીને બેઠા છે, કાંઈ સાંભળવા મળતું નથી. વિતરાગને કાંઈ કહેવાય નહીં, કયો તો કાંઈ સાંભળે નહીં. છદમસ્ત હોય તો કયો ને સાંભળે, વાતચીતનો પ્રસંગ ત્યાં તો છે નહીં. 500 ધનુષ ગંધગુટી ઊંચી છે, એના ઉપર બિરાજમાન છે, એટલે સભાથી 500 ધનુષ ઊંચે છે. વાત કરવાનો કોઈ પ્રસંગ નથી. આ લોકો આવે છે ને શ્વેતાંબરમાં, ભગવાન ગૌતમ સ્વામીએ પૂછ્યું, નાને જવાબ દીધું મહાવીર સ્વામી, તો પ્રશ્નોત્તરનો પ્રશ્ન નથી. ત્યાં 500 ધનુષ તો ઊંચે બિરાજે છે. તમા ધર્મ સભા કરતા ભગવાન જીનેશ્વરનું સામર્થ હોય તો તરત પ્રગટ કરે. કેવળ જ્ઞાનમાં એ નથી દેખાતું કે આ બધા રાહ જોઈને બેઠા છે સાંભળવા માટે. કોઈ પરબ્રહ્મના પરિણામનો કોઈના અધિકારનો વિષય નથી. આ દેવ દેવલાને માને છે એમાં તો સીધું નીકળી જાય એવું છે. કુદેવની માન્યતા કે ભાઈ અમારા ભગવાન પણ અમારું કરે એમ માનતા નથી, વળી બીજા મના આમ કરે તો પ્રશ્ન જ ક્યાં રહ્યો છે. આ તો કહેવાતા જઈ અત્યારે માનતા થઈ ગયા બધા. મહુડીમાં તો અન્ય મતિ કરતા જૈનો જ આજે વધારે આવે છે. આ મહુડી મહુડી એ કે છે એનું કરીએ કેમ નથી. ના ક્યાં એવું નાખોડા જોધપુર રાજસ્થાન. હા, એટલે પોતાની કલ્પના પ્રમાણે દર્શન બધી ચિત્રો દોરે છે. કહેવાનો તાત્પર્ય એ છે કે એ જેને ભગવાન માને છે એના શરીરનું એ ભગવાને કરીએ કેમ નથી, બીજાનું ક્યાં કરે. શું એ જે કુદેવ હોય છે એ પુણ્યનો યોગ હોય તો એવી રીતે બીજાને દેખાવ કરે, મારું મંદિર કર તને હું ન્યાલ કરી દઈશ. ને એ જાય નિગોદમાં, એ જીવ કુદેવનો જીવ ક્યાં જાય, નિગોદમાં જાય. એના શરીરને એને રોકી રાખવું, જે દેવગતિમાં છે ભલે હલકો દેવ હોય, દેવગતિમાં છે એને તો છૂટવું નથી. એના શરીરને એ રોકી નથી રાખી શકતો, એનું નથી કર્યું તો બીજાનું શું કરી દે. હું તો દરેકને પૂર્વ કર્મનો સારના ફેરફારો થાય છે, અને એ ફેરફારો થાય છે એમાં ન તો કોઈ આત્માને લાભ થઈ જાય છે, ન તો કોઈ આત્માને નુકસાન થઈ જાય છે. માને છે કે અમને લાભ થયો, માને છે કે અમને નુકસાન થયું, બાકી લેવા કે દેવા, એના આત્માને કોઈના આત્માને કાંઈ લેવા દેવા. કુદરતી બસ, પછી નિમિત્તની પ્રધાનતાથી એમ કહેવાય છે કે એ વાણીને સાંભળવા માટે ઉત્કૃષ્ટ પાત્ર જે ધર્મસભામાં હોવું જોઈએ એવો યોગ નહોતો. અને એ પાત્ર હતા એમના પ્રધાન ગણધર ગૌતમ સ્વામી. એ વખતે એમની મતમાં હતા, વેદાંતના કોઈ પ્રખર આચાર્ય હતા જેને હજારો શિષ્ય હતા. એટલે ઇન્દ્રને અવધિ જ્ઞાનમાં જોયું કે કાંઈ આવું બનવાનો સંભવ છે કે અહીંયા કોઈ એવો પાત્ર ન હોય કે જેના નિમિત્તે વાણી ન છૂટતી હોય. તો જોયું તો એમને ખ્યાલમાં આવ્યો કે બરાબર છે, જે ભગવાનના પ્રધાન ગણધર છે એ જ અહીંયા નથી અત્યારે. એ જીવ ક્યાં છે જોયું તો અવધિ જ્ઞાનમાં, આ તો ઇન્દ્રભૂતિ છે, યજ્ઞ ચાલે છે એને ત્યાં તો. એટલે બ્રાહ્મણનું રૂપ લઈને જાય છે. ઓલો તો મોટા આચાર્ય એટલે અભિમાનનો પાર નહોતો. એટલે પ્રશ્નોત્તર યુક્તિથી કરી અને લઈ આવે છે સમૂહ પૂર્ણ બધી બસ. તે પણ બધું કુદરતી બનવા યોગ્ય કહેવાય. બધી બોલવાની વ્યવહારની ભાષામાં વાતો થાય. કૃષ્ણ નહીં, સમુસરણમાં ભગવાન તો કોઈની સાથે વાત, માનસ્તંભ પાસે આવે દરવાજામાં એન્ટ્રન્સ પેલો, ત્યાં બધું ઓલું ગળી જાય છે. અન્ય મતનું જે આચાર્યનું જે માન હતું એ બધું ગળી જાય છે. પછી ભગવાનનું સ્વરૂપ જોવે છે ત્યાં તો આખું મિથ્યાત્વ ગળવા માંડે છે. ઓહો, પરમેશ્વર તો આને જ કહેવાય, પરમ ઐશ્વર્ય પ્રગટ થયું છે એ તો આ જ કહેવાય. અત્યાર સુધી બધી ગડબડ ખૂટી તો બધું મિથ્યાત્વ ગળવા લાગ્યું. ગ્રહિત મિથ્યાત્મા હતા, માઇન્ડ ગળવા. અને સમ્યક દર્શન પાયમા મને દર્શન, પાયમા ચરમ શરીર હતા એટલે કેવું જ્ઞાન પણ પાયમા. જેનમાં ચોથા આરામ અને પાયમા પાંચમા આરામ, પાંચમા આરામમાં પાયમા. ક્યાં કયો જ છે મને કયો જ નથી. સાતો એક વાર કરે તો પામી જાય એમ તો કે છે, છ મહિના એક વાર સાતો કરે ને તો પામી જાય. અનંત વાર કર્યો છે ક્યાં પ્રશ્ન છે, ઊંધો કર્યો છે અનંત વાર, અણ સમજણથી ઊંધો કર્યો છે, સબળો એક વાર પણ કર્યો નથી. બનવાની તો કઈ ચિત્ર વિચિત્ર પ્રસંગો અનંત કાળમાં અનંત તીર્થંકરોના સમયમાં થયા હોય, બધાનો ઇતિહાસ મળે ક્યાંથી? બધાનો ઇતિહાસ તો બહુ નજીકમાં લઈએ ત્યાર પછી ભગવાન કુનકુંડાચાર્ય તો ઇતિહાસ નથી મળતો. કુનકુંડાચાર્ય દેવનો ઇતિહાસ નથી મળતો. હે નહીં, હું શું છે, ઇતિહાસની અંદર એવું બને છે કે બહુ નોંધ ઓછી લેવાય છે જે તે પ્રસંગોની. પ્રસિદ્ધ તો પ્રસિદ્ધિ ઓછી હોય છે, એ બધી કાંઈ વાત બહાર આવતી નથી. એક એમને જ ભાવિના ગર્ભમાં બહુ ભવિષ્ય ભૂતકાળના ગર્ભમાં બધું ખોવાઈ જાય છે. નહીં, જે વિતરાગી ધર્માત્માઓ છે એને પોતાના ઇતિહાસની પડી નથી, એટલે પોતે પોતાનો ઇતિહાસને નોંધ કાંઈ લખતા નથી. બીજાને ધ્યાનમાં આવે ને લખે તો લખાય, એટલું લખે ને તો કાંઈ નહીં. બીજી રીતે કહીએ તો ઉપદેશનો યોગ બહુ થોડો છે, ઉપદેશનો યોગ બહુ થોડો છે. જે તીર્થંકર દેવ છે એ છદ્મસ્થ હોય ત્યાં સુધી ઉપદેશ ના આપે. મુનિદશામાં એમનો ઉપદેશ નથી આપતો, મુનિદશામાં ઉપદેશ ના આપે, તીર્થંકરના જીવ ના આપે. કેટલો ઉપદેશનો યોગ થોડો છે, એક મર્મની માર્મિક વાત છે આની અંદર. કે કેવળ જ્ઞાન થયા પછી એ પણ ચાર વખત વાણી છૂટે અને અનિશ્ચિત સમય માટે છૂટે. દર છ કલાકે વાણી શરૂ થાય અને પછી આપોઆપ ગમે ત્યારે બંધ થઈ જાય. બીજી ધ્વની પ્રશ્નોત્તર પૂછવાની કોઈ વ્યવસ્થા નથી ત્યાં. કુદરતી પોતાની યોગ્યતા અનુસાર સમજે છે જીવ. નંબર બે, મુનિદશા. મુનિદશામાં આચાર્યો ઉપદેશ આપે છે, ઉપાધ્યાય અને સાધુ લગભગ ઉપદેશ નથી આપતા. એ તો એમ જ વિચારે છે કે આચાર્યનું કામ છે, આપણે રહ્યા સાધુ, આત્માનું સાધી લ્યો. એટલે એ એટલા બધા સાધનામાં મગ્ન રહીએ છે કે લગભગ ઉપદેશ નથી આપતા. ક્યારેક કોઈ સાધુ કોઈ ઉપાધ્યાય આપે તો એના માટે પ્રતિબંધ નથી, પણ એમની વૃત્તિ સામાન્ય રીતે આવી રીતે રહીએ છે કે એ આચાર્યનું કામ. આચાર્ય એમ વિચારે છે કે આ ઉદય ભાવે આચાર્ય પદવી છે પણ ખરેખર હું સાધુ છું, મારા આત્માનું સાધુ એ મારે મુખ્ય કામ છે. એટલે એ પણ પછી જ ઉપદેશ આપે છે. અને એ આચાર્ય ઉપાધ્યાય સાધુ બહુ ભાગ વસ્તીની અંદર રહેતા નહીં હોવાથી વસ્તીને એના ઉપદેશ
નો પ્રસંગ છે બહુ અલ્પ માત્રામાં છે. એક તો મુનિ દશાનો કાળ અલ્પ છે, સંસાર દશાનો અને કેવળ જ્ઞાનના કાળના કોઈ પણ સાધક જીવને મુનિ દશાનો કાળ ઘણો અલ્પ છે. એટલે તમે 24 તીર્થંકરનું સ્ટેટિસ્ટિક્સ લઈ લ્યો, કોઈ તો 1-2 દિવસ જ મુનિ દશામાં રહ્યા છે, તો કોઈ 2-4 મહિના રહ્યા છે, તો કોઈ 6-12 મહિના રહ્યા છે, કોઈ 2-5 વર્ષ રહ્યા છે, કોઈ લાંબુ મુનિ દશામાં નથી રહેતા. હા, પણ ઉપદેશ આપે નહીં, તીર્થંકર તો આપે નહીં, તીર્થંકર ઉપદેશ આપે નહીં, છદ્મસ્થ દશામાં આપે. અચ્છા, હવે જે આ મુનિ દશાનો કાળ પ્રાય બહુ અલ્પ છે એટલે એને એમાં યોગ ઓછો છે વસ્તીનો, એટલે ઉપદેશનો જોગ બહુ જ ઓછો છે. એક છદ્મસ્થ ગ્રહસ્થ હોય છે અને વસ્તીમાં રહે છે તો એના ઉપદેશનો સમય લાંબો કોને હોય છે કે એ જાતના પુન લઈને આવ્યા હોય એવાને, જેમ કે ગુરુદેવ હતા તો એ જાતના પુન લઈને આવ્યો, તો 45 વર્ષ સુધી સમાજને યોગ રહ્યો. શ્રીમદજી 34 વર્ષનું આયુષ લઈને આવ્યા હતા, એક દસકો સાધક દશા માર્યા, કેટલા 24 વર્ષથી 34 વર્ષ, અને એમાં પણ ગુપ્ત રહીને કે હું નીકળવાનો છું, કોઈને કહેશો નહીં, હું વડવા મારા કોઈને આવવા દેશો નહીં, મારે હમણાં એકાંતમાં રહેવું છે. બીજું, એવા પ્રસિદ્ધ થયેલા સાધકો કોક જ, અપ્રસિદ્ધ સાધકો ઘણા છે, બહુ ભાગ કે જે પોતાનું કરીને આવેલા જાય છે, કોઈને યારે કાંઈ લેવા દેવા નથી રાખતા. એટલે ઉપદેશનો યોગ એટલો બધો અલ્પ છે અને એટલી બધી એ વસ્તુ દુર્લભ છે કે ગુરુદેવના સમયમાં તો એમ કહેવું જોઈએ કે અહીંયા પંચમારો હોવા છતાં ચોથા આરા કરતાં વધારે વ્યવસ્થા થઈ ગઈ છે એમ કહેવું જોઈએ, કોઈ પરિસ્થિતિ હતી. એટલે બહુ અલ્પ છે ઉપદેશનો જે પ્રસંગ છે એ જીવને બહુ અલ્પ છે, અને એટલા માટે એ પ્રસંગે વૃત્તિની અંદર એટલી બધી તત્પરતા રાખીને ઉપદેશ ગ્રહણ કરવાની તૈયારી રાખવી જોઈએ કે જેથી અલ્પ માત્રામાં મળતો પ્રસંગ નકામો ન જાય, વ્યર્થ ન જાય. બાકી વિચારવામાં આવે તો બહુ જ ભાગ્ય જ એવું બને છે, બહુ જ ઓછો કાળ છે આ વિષયનો, એ કુદરતી પરિસ્થિતિ છે. શરીરની વાત લીધી, હવે આત્મામાં લે છે કે આત્મામાં પણ રાગ ને જ્ઞાનના પરિણામ થાય છે તે આત્મા પોતે કરે છે. એક જ્ઞાન ગુણનું પરિણમન છે, એક ચારિત્ર ગુણનું પરિણમન છે. જ્ઞાન અને રાગના જે પરિણામ થાય છે એ એને પોતાના ગુણના કાર્યો છે અથવા પોતાના કાર્યો છે. જ્યાં પોતપોતાનું કાર્ય કરવામાં બંને પદાર્થ સ્વતંત્ર છે ત્યાં બહારના કામ કેટલા સરળે ચડાવ્યા, આટલા કર્યા અને આટલા હજી બાકી છે એ વાતને સ્થાન જ ક્યાં છે? જે સાવધાની કરે છે ને, મારા કામ છે મારે સંભાળવા પડે, ધ્યાન ન રાખું તો કામ બગડી જાય, કે છે કે પણ તારા હાથની વાત હોય તો ને, ધ્યાન રાખ તોય તારા હાથની વાત નથી અને ધ્યાન ન રાખ તોય તારા હાથની વાત નથી. પણ ભૂલભૂલવણી એવી છે કે જાણે પોતે ઘણા કામ કરે છે, રોજ ઉઠીને રોજ ઘણા કામ પોતાના સંયોગના કરે છે અને કરી શકે છે, એવી જ કોઈ ભૂલભૂલવણી છે. એટલે આ વાત ભેદ જ્ઞાનની ટકતી નથી, એની સામે સમજે છે સાંભળે છે પણ પોતાને ટકતી નથી. એનું કારણ એ છે કે એવો અભ્યાસ થઈ ગયો છે કે અમે ખાધું આ પીધું આ કર્યું તે કર્યું, આખો દિવસ એને એમ લાગ્યા કરે કે ના ના મારે આ કરવું જોઈએ, આનું ધ્યાન રાખવું, આમ ન થાય તો આમ નહીં, એના ઘોડા ચાલતા જ રહીએ છે. જેને હવાઈ કિલ્લા કહેવામાં આવે એ બધા ચાલતા જ રહીએ છે, અને એ જીવ એક ક્ષણ પણ પોતાને સ્વસન્મુખ થવામાં ત્યાંથી નિરસ થઈને નવરો પડી શકતો નથી, એ પરિસ્થિતિ ઊભી થાય છે. અહીંયા કહે છે કે ભાઈ તું જ્ઞાન કે રાગ એવા તારા પરિણામ થાય એ તું પોતે કરે છો, પણ બહારના કામ સરેડે ચડાવ્યા એટલે કાઠિયાવાડી ભાષા છે, યોગ્ય વ્યવસ્થા કરી વ્યવસ્થિત કર્યા, જો ને સરેડે ચડાવ્યા એટલે વ્યવસ્થિત કર્યા, અવ્યવસ્થિતમાંથી મેં વ્યવસ્થિત કર્યા, આટલા કર્યા ને હજી આટલા હું કરી નાખીશ, ભૂતકાળમાં આટલા કર્યા ને ભવિષ્યમાં હું આમ કરીશ, બસ આ વાત જીવને પરસન્મુખતામાં રોકે છે. પરસન્મુખમાંથી સ્વસન્મુખ નથી થતો એનું કારણ આ છે કે એને ઘણા કામ કર્યા એને માની રાખ્યું છે અને ઘણા આટલા હું કરી નાખીશ એને નક્કી કરી નાખ્યું છે, એટલે પરિણામ ત્યાં ને ત્યાં લાગેલા રહીએ છીએ. જ્યાં સુધી એ કામ ન થાય ત્યાં સુધી પરિણામ લાગેલા રહીએ, એ થાય ન થાય ત્યાં વળી બીજા પાછા નક્કી થઈ જાય કે હજી આટલા મારે કરવાના બાકી. કોઈ રીતે સ્વસન્મુખ થવાનો એને પ્રસંગ આવતો નથી. અહીંયા તો ગુરુદેવ કહે છે એને એને ક્યાં સ્થાન છે, તું કરી શકતો જ નથી પછી સ્થાન ક્યાં છે, માને તો કરી શકતો નથી, ન માને તો પણ કરી શકતો નથી, એ હકીકત તું બદલી શકો શકવાની પરિસ્થિતિ નથી. એમ જાણીને સંયોગ પ્રત્યેના પરિણામ રાગ દ્વેષ મોહના છે એનો રસ તૂટી જાય, કોઈ પણ શરીરથી માંડીને પરપદાર્થના કાર્યમાં મારા પરિણામની પહોંચ નથી, પહોંચતું જ નથી, મારું કાર્યક્ષેત્ર મારા પરિણામમાં સમાપ્ત થાય છે અને ત્યાંથી આગળ પરિણામની કોઈ પહોંચ નથી એવું વાસ્તવિક યથાર્થ સમજાય તો એનું જોર તૂટી જાય. આ કામ કેમ ન થયું અને આ કામ હું કરી જ નાખું એ બધું જોર તૂટી જાય, તૂટી જાય મૂળમાંથી, કે જે વસ્તુ અશક્ય છે એનું જોર કર્યું શું કામ, એ જોર કરીને આકુલતા વધારવા સિવાય, દુઃખ વધારવા સિવાય અને નવા કર્મ બાંધવા સિવાય બીજું કોઈ કામ થવાનું નથી. પણ જીવને મિથ્યાત્વ અવસ્થામાં ભયથી મુક્ત થવાતો નથી. સૌથી મોટું દુઃખ અને સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ ભયવાનપણાની છે, કે કરી શકતો નથી પણ છતાંય નહીં ધ્યાન રાખું તો આમ થશે અને મને તકલીફ પડશે એનું શું, એનો ભય એને ત્યાં કરે છે. સપ્ત ભયથી ગ્રસિત છે, સાતે ભયથી મિથ્યા દ્રષ્ટિ જેમ સમ્યક દ્રષ્ટિ સપ્ત ભયથી વિમુક્ત છે એમ મિથ્યા દ્રષ્ટિ સપ્ત ભયથી ગ્રસિત છે. નિરંતર એને સાતે ભયનું દુઃખ સતાવે છે અંદરમાં અને એની પરિણતિ દુઃખી 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 થઈ જાય. એ બધું સંસાર એમ જ ચાલ્યો છે, જે ચાલ્યો છે સંસાર એવા પ્રકારે ચાલ્યો છે. હવે આખો ઉથલો મારવાનો છે, આખા જગતની સામે બળવો છે. ગુરુદેવ કહેતા ને આખો ઉથલો મારવાનો છે, એ બધું જૂઠ હતું, કાંઈ વાતમાં માલ નથી. એવા દાખલા જોયા છે, નજીકના સગા છે, 25 વર્ષ સુધી છોકરાને એમ કહેતા નામ ભરત હતું એટલે જળ ભરત કહેતા હતા. કેમ કે કાંઈ બુદ્ધિ નહીં, હાલતા ને ચાલતા વાય આવે ગમે ત્યાં પડી જાય, એક તો બુદ્ધિ નહીં એમાં પાછો મગજનો રોગ આ વાય આવે એટલે ગમે ત્યાં પડી જાય, એમ થશે કે આનું થશે. હું ઉંમર નાની છે, મા બાપની ઉંમર મોટી છે, મા બાપ વ્યાજ છે, આ છોકરાનું શું થશે, ત્રણ ભાઈઓ એમાં આ નાનો હવે એ ત્રણ ભાઈઓમાં બે ભાઈ બુદ્ધિવાળા એ આંટા મારે છે, ને ઓલું એટલું હોશિયાર થઈ ગયો છે કે આ બે ને ટપીને આગળ જાય છે. શું શીખડાવે? ઓલા તો એમ સમજતા હતા કે આ ન સમજે એ જ આપણા માટે સારું છે, ઓછું સમજે ને તો એનો લાભ મળે ને. હવે ઓલો સમજી ગયો કે હું ઓછું સમજીશ તો ગમે તેમ શું સમજાઈ ગયો ભગવાન જાણે એને કાંઈ, એ તો હોશિયાર ગણાય છે, ઓલા પાછળ છે ને આગળ છે. ક્યાં એને શિખામણ આપે ને શું કરે? બધા પૂર્વકર્મ અનુસાર, સૂક્ષ્મ પૂર્વકર્મ અનુસાર, સંયોગો પૂર્વકર્મ અનુસાર, શરીરના કાર્યો પૂર્વકર્મ અનુસાર જીવનું ચાલે કેટલું? કાંઈ ચાલે નહીં. પણ વડીલને એને એને સુપરવાઇઝ કહે છે. કેવા વાઇઝ? સુપરવાઇઝ. સુપરવાઇઝ કરે ને વડીલો તો ગોદના પણ જેને કહેવાય. આમ ધ્યાન રાખવું હું, આમ ધ્યાન રાખવું હું, આ એ ધ્યાન રાખે. કઈ ધ્યાન કામ થતા નથી અને જે થવાના હોય ત્યાં વિના રહેતા નથી, નહીં થવાના હોય ને થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જીનાગમમાં ચારે અનુયોગ સાચા છે, કોઈ વાત ખોટી નહીં. કેમ કે વિતરાગી મુનિઓના લખેલા અનુયોગ છે, એમને કોઈ ખોટું લખવાનું પ્રયોજન ન. એ અંતરભાઈ એટલા નિસ્પ્ર હતા કે સાબિત કરવાની જરૂર નથી કે કોઈ પ્રયોજન વશ એમણે ખોટું લખ્યું હોય, એ સાબિત કરવાની જરૂર નથી. એટલા નિર્ગમ દશામાં એ બધી વાતો નથી સ્વીકારે, બધું સાચું છે, કાંઈ ખોટું નથી. શંકા થાય તો પૂછો કે આવડું સાચું હશે, બાકી કાંઈ ખોટું નથી. એક એક વાત સાચી છે, બધી વાત સાચી છે. આટલા તરીકે કથાનો યોગ છે પુરાણ. એ પુરાણમાં જે ધર્માત્માઓ છે એના ચારિત્રો લખેલા છે, એમાં એમને ખોટું લખવાનું શું કારણ? લોકો ધર્મમાં રસ રહીએ કે ન રહીએ તો રહીએ, પોતે તો કર્મ બાંધે ખોટું લખીને, લોકોનો તો થવું હોય ત્યારે ખોટું લખીને પોતે તો કર્મ બાંધે અત્યારે, એવું શું કરવા કરે? હે, એમને તો નિર્ગમ છે, કાંઈ જોતું નથી, શા માટે એવું કરવું? અને ખોટું કરીને ધર્મ પમાડવા, એટલે જેનું સાધન ખોટું એનું સાધ્ય સાચું કેવી રીતે હોય? સાધન ખોટું ઊભું કરે અને સાધ્ય એનું ફળ સાચું આવે, બને દુનિયામાં કાંઈ? એટલે એટલું તો એમને પોતાને નિશિક્ષણ બુદ્ધિ હતી, મતી હતી કે એવું કાંઈ ખાસ ખોટું સાધન અપનાવીશ અને સાચું ફળ મેળવવાની પ્રાપ્તિ કરે એવું તો કેમ બને? એટલું નહોતા વિચારી શકતા કે ખોટું કરીને પણ સાચા રસ્તે ચડાવીએ. શું કે ખોટું કરીને તો પણ સાચા રસ્તે ચડાવીએ, પણ તું હવે રસ્તામાંથી ઉતરી ગયો, તું ખોટા રસ્તે ચડી ગયો, એમ બીજાને ક્યાંથી ચડાવીશ? ખોટું કરીને તું ખોટા રસ્તે ચડ્યો, હવે સાચા રસ્તે ચડાવવાનો ક્યાં બીજાને પ્રશ્ન ઉભો થયો? શંકા થાય એની દશા એવી હોય છે. પંચ મહાવ્રતમાં સત્ય મહાવ્રત પાળે છે, નવ વાળ વિશુદ્ધ. કેવું? મનથી વચનથી કાયાથી કરવું કરાવવું, એવું સત્ય. પાંચ મહાવ્રતમાં એક સત્ય મહાવ્રત છે કે નહીં? એ કેમ શાસ્ત્ર ખોટું લખે? લખે તો સત્ય મહાવ્રત રહેતું નથી ને. એટલે આગમ છે, વાર્તાઓ પાછળથી કોઈ લખે બીજી વાત છે, મૂળ જે આગમ છે એમાં કોઈ ફેરફાર કરવાનો પ્રશ્ન. આ પદ્મપુરાણ છે, મહાપુરાણ છે, હરિવંશ પુરાણ છે, આચાર્યોના લખેલા છે, રવિશેણાચાર્ય છે, પાંડવ પુરાણ છે, એ બધા ચારિત્રો છે, એ બધા બરાબર લખેલા છે, સાચા છે આચાર્યોના લખેલા, જરાય ખોટા નથી.